તારીખ 27/5/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 563-566 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 329
ઉપશમ સમય પૃથ્વીને છૂટી જાય, મિથ્યાત્મમાં આવી જાય, તેનો તેને ખ્યાલમાં આવે કે મને સમય પૃથ્વી નથી જાણવાનો પ્રશ્ન છે. પ્રથમ ઉપશમ સમય દર્શન થાય છે, અનાદિથી જે શુદ્ધાત્માની અનુભવ દશામાં જીવ આવ્યો નથી એવા મોક્ષ માર્ગમાં પ્રવેશ કરતા અને એ મોક્ષ માર્ગથી ચિત્ત થઈ જાય, ઉપશમ સમ્યક દર્શન થાય અને કર્તવ્ય સમ્યક દર્શનનો કાળ પૂરો થાય એ ક્ષણ માત્ર સેકન્ડથી ઓછો વાર છે અને તરત પાછો મિથ્યાત્મની દિશામાં આવી જાય. જે પહેલા દશા હતી એ જ દશા પછી થઈ જાય એવું બને છે. તારા ને ચાલે એટલે ખ્યાલ આવી જાય, પછી ક્ષોભસમમાં આવે અને ક્ષોભસમ સમ્યક દર્શન હોય તો એને જ્ઞાન ધારા ચાલુ હોય, પરિણતિ ચાલુ હોય. જ્ઞાન પરિણતિ શુદ્ધ ચેતના પરિણતિ છે એ સ્થિતિ ન હોય એટલે ખ્યાલમાં આવી જાય, અથવા રાગનો એકત્વ થાય છે એ પણ ખ્યાલમાં આવી જાય. એ તો સ્થૂળ પરિણમન છે, રાગમાં એકત્વ થાય છે તો સ્થૂળ પરિણમન છે એ ખ્યાલમાં આવે. મિથ્યાત્મમાં આવી જાય અહીંયા તો એ પ્રશ્ન છે કે એવું થાય તેને એમ ખ્યાલમાં આવે ખરું કે મને સમય પૃથ્વી નહોતું, કેમ એ પ્રશ્ન દીધો છે કે આવો બહુ જ અલ્પકાળનો અનુભવ છે, સેકન્ડથી પણ ઓછા ભાગનો અનુભવ છે, તો એને એ ખ્યાલમાં આવે ખરું, ખબર પડે ખરી, કેમ કે એને આગળ પાછળ તો મિથ્યાત્મની દશા ચાલુ રહી છે, વચ્ચે એક સેકન્ડથી પણ ઓછા ભાગમાં સ્વાનુભવ થયો, ઉપશમ સમ્યક દર્શન થયું, તો એને એ પકડાય ખરું, ખ્યાલમાં આવે ખરું, એમ પૂછે છે કે એને ખ્યાલમાં ન આવે, કેમ કે પછી મિથ્યાત્મ આગળ પાછળ સ્વયં છે, વચ્ચે એક સેકન્ડથી ઓછો ભાગ આવો થયો. એનો ઉત્તર આપ્યો છે કે હા ખ્યાલમાં આવે, કેમ કે એ અસાધારણ દશા છે, અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય આનંદ સહિતની એવી અસાધારણ દશા છે કે એ દશાનો સ્વાદ અને અનુભવ પૂર્વે કોઈ કાળમાં જીવને થયો નથી એવો થયો છે. ભલે એનો કાળ અલ્પ છે પણ અલ્પકાળ હોવા છતાં એવો પ્રકાર ક્યારે પણ દશાનો થયો નથી, તેથી એને એ ખ્યાલમાં આવે છે. પણ એ સમય છૂટી જાય પછી થોડો વખત ખ્યાલમાં રહે છે, કેમ કે કોઈ પણ અનુભવ છે એ સ્મૃતિનો વિષય છે, ભૂતકાળનો અનુભવ વર્તમાન કાળમાં તો માત્ર સ્મૃતિ જ્ઞાનનો વિષય થાય છે અને સ્મૃતિ જ્ઞાનની સ્થિતિ એવી પાંગળી છે કે જેમ જેમ સમય વ્યતીત થાય તેમ તેમ એ ઝાંખું પડતું પડતું ભૂલાઈ જાય, વિસ્મૃત થઈ જાય. જેમ જેમ સમય જાય એમ ઝાંખું, તમે આજે કેરી ખાધી હોય એ તરત ને તરત એનું વર્ણન કરો, પછી સાંજના એના યાદદાસ્તમાં ફેર હોય, બીજા દિવસમાં ફેર હોય, અને છ મહિના પછી એના સ્વાદની યાદદાસ્તમાં ફેર પડે છે. વર્ષો જાય તો એથી ફેર પડે છે. એક ચીજ ખાધા પછી વર્ષો પછી યાદ કરે કે એનો સ્વાદ કેવો હતો, તો ખ્યાલ હોય કે સ્વાદ સારો હતો, પણ જે તરત ને તરત યાદ હોય છે, જેના જ્ઞાનમાં ચિતાર હોય છે, એવું પછી લાંબા કાળે હતો નથી. એમ આનંદનો સ્વાદ આવ્યો એ થોડો ખ્યાલ થોડો સમય પૂરતું તો, થોડો વખત પૂરતો તો એ બરાબર ખ્યાલમાં રહે છે કે આવો અતિન્દ્રિય આનંદ મને અનુભવ ગોચર થયો હતો. પણ ઘણો કાળ એમાં જાય, લાંબો કાળ જાય, તો એ ઝાંખું થાય છે, ઘૂંસાતું જાય છે. કોઈ કાળ એવો આવે છે કે એમાં બિલકુલ એ ભૂલી જાય છે, ખ્યાલ જ ન આવે, એટલી વિસ્મૃતિ થાય છે. પણ ચર્ચાનો વિષય એ બને છે કે ખ્યાલમાં આવે કે ન આવે, કે આવે છે, પણ આવે છે છતાં એની આ સ્થિતિ થાય છે, એટલી વાત છે. અનંતકાળ મોક્ષ પામી જાય છે, આ તો કોઈ થાય છે એનો પ્રશ્ન. ઉપશમ સમ્યક દર્શન થયા પછી મોક્ષ માર્ગમાં ચાલુ રહે, પોતાની સાધના ને આરાધનાનો વિકાસ કરીને, ઉપર ઉપરની શુદ્ધિ વિશેષ વધારીને, પૂર્ણ શુદ્ધિ પર્યંત અનંતા જીવો પહોંચ્યા. એટલે ન પહોંચે ને પણ પડી જ જાય, છૂટી જ જાય એવો કોઈ નિયમ નથી. પણ કોઈ જીવ છૂટી જાય છે, અહીંયા તો પ્રશ્ન એ છે, તો એને એક સેકન્ડથી ઓછા ભાગમાં થયેલો અનુભવ ખ્યાલમાં આવે છે ખરો? કે પહેલા પણ મિથ્યાત, પછી પણ મિથ્યાત, વચ્ચે 5 સેકન્ડ જેટલો કે એથી ઓછો ભાગમાં અનુભવ થઈ ગયો એક વીજળીના ચમકારા જેવો, તો એને પકડાય ખરો? કે ઘોર અંધકારમાં વીજળીનો પ્રકાશ થાય એ તો સાધારણ બત્તી કરતા ઘણો થાય છે, માઇલો સુધી એનો પ્રકાશ હોય છે, તો એને ન થાય. ઘોર અંધકારમાં પ્રકાશ થયો એની ખબર ન પડે એવું તો બને નહીં, ભલે કાળો છો હોય તો પણ. પણ એની વિસ્મૃતિ થઈ જાય છે. થોડો કાળ તો ખ્યાલ રહે છે, તાજું તાજું તો ખ્યાલમાં રહે છે, પણ જો મોક્ષ માર્ગથી ચ્યુત થયો જીવ હોય તો એને વિસ્મૃત થાય છે, એટલો અહીંયા ખુલાસો છે. પછી તો આખો વિષયાંતર છે. બીજો પ્રશ્ન છે એ તો વિષયાંતર છે કે ચાલુ રહે કે ન રહે, અનંતાને રહે છે, પડી જાય એવો કોઈ નિયમ નથી, અને ચાલુ રહીને વિકાસમાં આવ્યા છે, વૃદ્ધિગત મોક્ષ માર્ગ કર્યો છે, અને પૂર્ણ મોક્ષ દિશાને અનંતા જીવો પામ્યા છે. એ શરૂઆત થઈ ત્યાંથી પૂર્ણતા સુધી પહોંચ્યા છે. આ પણ છૂટી જશે એ પણ નિયમથી પાછો અલ્પકાળમાં ફરીને ધારણ કરશે અનુભવ દિશાને, અને એ પણ પૂર્ણ થયા વિના રહેશે નહીં. એમ તો અત્યારે શું થયું એટલી વાત છે, ફરીને પાછો એને અનુભવ આવ્યા વિના રહેશે નહીં. કેમ કે જેને સંસ્કાર પડે છે એ જીવ પણ જો અનુભવમાં આવ્યા વિના રહેતો નથી, તો આ તો સંસ્કારથી આગળ વધીને અનુભવ દશામાં આવી ગયેલો જીવ છે. એને તો સંસ્કાર કરતા વધારે સ્થિતિ થઈ ગઈ છે, એટલે એને તો ફરીને અનુભવ આવ્યા વિના રહે જ નહીં, નિયમબદ્ધ વાત છે. અને એ પૂર્ણતાને પામ્યા વિના પણ એનો મોક્ષ પણ થયા વિના રહેશે નહીં. એ તો એક વખત અનુભવ થયો કે એનું મોક્ષનું પરિણમન રજિસ્ટર થઈ ગયું, બુક થઈ ગયું, કેવળ જ્ઞાનના રજિસ્ટરમાં એનું બુકિંગ થઈ ગયું, એ છૂટી જવાનો છે. વધુમાં વધુ, વધુમાં વધુ, ઓછામાં ઓછું તો બીજા કલાકની અંદર આવી જાય. અંતર્મૂર્તમાં પાછો ફરીને પકડી લે. ધ્યાનમાં ધ્યાનમાં છૂટી ગયું હોય, ધ્યાનમાં આવ્યું હોય ને ધ્યાનમાં છૂટી ગયું હોય ને બહારમાં ધ્યાનની દિશા ન છોડે ને ફરી ફરીને ધારણ કરે, એટલો એનો જગન્ય કાળ પણ છે. અંતર્મૂર્તમાં ઉત્કૃષ્ટ કાળ જો અર્ધપુદ્ગળ પરાવર્તન છે, પણ એ તો પૂર્ણતા થવા સુધીનો. સમ્યક દર્શન તો એ પહેલા પ્રાપ્ત કરીએ છીએ. મોક્ષ થવાને અર્ધપુદ્ગળ પરાવર્તન છે. અનુભવ થયો વિકલ્પ રહીત દશા, નિર્વિકલ્પ આત્મતત્વમાં અભેદ ભાવે શ્રદ્ધાન જ્ઞાન અને આચરણનું પરિણમન થાય અને જ્ઞાનમાં સ્વસંવેદન નો જ્ઞાનનો સ્વસંવેદન રૂપ આસ્વાદ આવે, આનંદનો પણ આસ્વાદ આવે, આત્માના અતિન્દ્રિય આનંદનો પ્રદેશ પ્રદેશથી આસ્વાદ આવે, અનુભવ થાય, એને પૂછવાને જવું પડે કે મારો આત્મા ભગવાને કહ્યો એ કેવો છે, એને પૂછવાનો પ્રશ્ન રહેતો નથી. પ્રતીત થઈ જાય, પોતાની પણ પૂર્ણ દશાની પ્રતીત થઈ જાય. જો અનુભવ આવો છે તો એનું પૂર્ણ સ્વરૂપ જે મોક્ષ દશા છે એ પણ આવું છે એમ જેના ખ્યાલમાં આવી જાય. ખાંડની ગુણીમાંથી એક ચપટી સેમ્પલ કાઢે બમ્બી મારીને, આખી ખાંડની ગુણી આવી છે એમ ખ્યાલમાં આવી જાય છે. એવી રીતે પૂર્ણ પરમાનંદનો અનુભવ કેટલો કેવો હોય છે એ પણ જેના ખ્યાલમાં જ્ઞાનમાં આવી જાય છે. એ પ્રકારે ત્યાં થોડું જાણવાનું બોલ છે. 563 છે. બીજે જ્યારથી છૂટ્યા ત્યારથી અજ્ઞાની, જ્યારથી અનુભવ દશા છૂટી ત્યારથી અજ્ઞાન દશા છે, જ્ઞાન દશા નથી. જ્ઞાની તો જ્ઞાન દશા, જેનું અનુસંધાન, જેના જ્ઞાનનું અનુસંધાન જ્ઞાયક આત્મા સાથે જળવાઈ રહ્યું છે અને થઈ રહ્યું છે. સમય માત્ર પણ છૂટતું નથી, છૂટ્યું નથી, એવી જેની જ્ઞાન પરિણતિ છે એને જ્ઞાની કહેવામાં આવે છે. છૂટી ગયું એની જ્ઞાન નથી. ત્યાં તો જ્ઞાન એ છે કે વર્તમાન દશામાં કષાયની તીવ્રતા મંદતા થઈ તે હું, એવું જ્ઞાન છે. એની સાથે એકત્વ કરતું જ્ઞાન છે. એના જ્ઞાનનું અનુસંધાન ત્યાં છે કે આ રાગ થયો તે હું, થતો રાગમાં હું પણ એકત્વ પણ થાય છે, એવું જ્ઞાન કામ કરે છે. એવું જ્ઞાન કામ કરતું હોય એને જ્ઞાન દશા કહેવાય. પ્રશ્ન કર્યો છે કે સ્વદ્રવ આદરણીય છે તેમ તેની ભાવના રૂપ નિર્મળ પર્યાય, ભાવના એટલે એકાગ્રતા, એકાગ્રતા રૂપ નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય, સ્વરૂપસ્થ દશા એ પણ આદરણીય કહેવાય, એવો પ્રશ્ન છે. ધ્રુવ તત્વ તો આદરણીય છે, સ્વદ્રવ એટલે ધ્રુવ તત્વ, સ્વભાવ, સ્વભાવ તો આદરણીય છે, સર્વથા આદરણીય છે, પણ તેમાં એકાગ્રતા થાય એવી જે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, ભાવના એકાગ્રતા એ પણ આદરણીય છે કહેવાય ને એમ કહી શકાય. ઉત્તર આપ્યો છે કે હા, કહી શકાય. કોઈ એક મર્યાદાથી, કોઈ એક અપેક્ષાથી એમ પણ કહેવામાં આવે છે. હા, રાગ હીલ છે તેની અપેક્ષા એ નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય. કોઈ પણ પ્રકારનો રાગ છે એ સ્વભાવથી વિરુદ્ધ હોવાથી, સ્વભાવનો ઘાતક હોવાથી એને આદરણીય કહેવામાં આવતો નથી. કોઈ પણ પ્રકારનો રાગ, રાગ માત્ર વિતરાગ સ્વભાવનો ઘાતક હોવાથી એને આદરણીય ગણવામાં આવતો નથી. પણ એ રાગ જે છે ને વિતરાગતા ઉપાધિ છે એવી અપેક્ષા પ્રસિદ્ધપણે શાસ્ત્રમાં આવે છે. એટલે એ અપેક્ષાથી નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય. અને દ્રવ્યની અપેક્ષા એ પર્યાય તે વ્યવહાર છે. સ્વભાવ તો આશ્રય કરવા લાયક છે અને નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા લાયક નહીં હોવાથી એમ તે આશ્રય યોગ્ય નહીં ન હોવાથી હે કહેવાય છે. શુદ્ધ પર્યાયને પણ હે કહેવામાં આવે છે. પ્રયોજન તો પર્યાયને શુદ્ધ કરવાનું છે, તો શું પ્રયોજનને હે કહેવું? કે ત્યાં મર્યાદા છે કે એ પ્રયોજનનો વિષય હોવા છતાં આશ્રય કરવાનો વિષય નથી. જો એનો આશ્રય કરે તો ધ્રુવનો આશ્રય છૂટી જાય છે. આશ્રય એક સાથે ધ્રુવનો પણ રહે ને તે સાથે સાથે પર્યાયનો પણ આશ્રય રહે એવું તો બનતું નથી. પર્યાયનો આશ્રય કરનારને ધ્રુવનો આશ્રય રહેતો નથી ને ધ્રુવનો આશ્રય કરનારને પર્યાયનો આશ્રય રહેતો નથી. આવી આશ્રયની વસ્તુ સ્થિતિ પરિણામમાં તો આ પ્રકારે છે. તેથી ત્રણેય કાળે ધ્રુવનો આશ્રય કરવાનો ઉપદેશ છે અને કોઈ કાળ માટે એક સમય માટે પણ પર્યાયનો આશ્રય કરવાનો ભગવાનનું ફરમાન નથી. આ ભગવાનની આજ્ઞાનો વિષય છે. આજ્ઞા કહો કે મર્યાદા કહો. પરિણતિ તો આશ્રય કરે છે, પણ આશ્રય તો સર્વથા કર્તવ્ય છે. એટલે ઉપયોગે પણ એ જ કર્તવ્ય છે, ઉપયોગનું પણ એ જ કર્તવ્ય છે. એવી છૂટ મૂકી નથી કે હે જ્ઞાની તારી પરિણતિ આશ્રય કરે છે માટે તારો ઉપયોગ ભલે ગમે ત્યાં જાય, તને વાંધો નહીં આવે. હા, એ જાય છે એટલે એની પરિણતિ નથી છૂટતી, એટલો વાંધો નથી આવતો. પણ જેટલો ઉપયોગ જાય છે એટલો નુકસાન જ કરે છે. જ્ઞાનીને પણ જેટલો શુભાશુભ ભાવે ઉપયોગ જાય છે એટલું એને બંધન છે. શ્રદ્ધા તો એને નકારે છે, સ્વીકારતી જ નથી. શ્રદ્ધા તો એને સ્વીકારતી નથી. જ્ઞાનમાં એ વિપરીતપણે જણાય છે. જ્ઞાનમાં એને અનુકૂળ ગણવામાં આવતું નથી. એ ઉપયોગના પરિણમને, ઉપયોગના કાર્યને પોતાને સાનુકૂળ ગણવામાં આવતું નથી, પ્રતિકૂળ ગણવામાં આવે છે. અને ચારિત્રની અપેક્ષાએ તો એને ઝેર કહ્યું છે. આચરણમાં તો એને ઝેર કહ્યું છે. જે આચરણ શુદ્ધ આચરણ છે એ અમૃત સ્વરૂપે છે, અને રાગનું આચરણ તો ઝેર જ ગણવામાં આવ્યું છે એમ છે. એટલે શુભાશુભ રાગ અજ્ઞાનીનો હો કે જ્ઞાનીનો હો, જે બંધનું કારણ છે, બંધ સ્વરૂપે છે, સ્વભાવનું ઘાતક છે, એ ત્રણેય કાળે એમ જ છે. અજ્ઞાનીનો શુભ રાગ ઘાતક છે અને જ્ઞાનીનો શુભ રાગ મદદગાર છે એમ નથી. અને તેથી જ તેને પણ ઘટાડતા ઘટાડતા મટાડતા મટાડતા સંપૂર્ણ વિતરાગ થવાના પ્રયત્નમાં ઉદ્યમવંત રહે છે અને થઈ જાય છે એ પ્રકારે પરિપૂર્ણ વિતરાગ. પુણ્ય પાપના અધિકારમાં એ વિષય 156 થી 163 ગાથા સુધી બહુ સારો લીધો છે. એ ઘાતક છે, સ્વભાવનું આચ્છાદન કરનાર છે, વિરુદ્ધ છે, બંધ સ્વરૂપ છે, તેથી તે ઉપાદેય નથી. એ છે એમ રાગનું હેવ પણ બતાવવાના કાળમાં વિતરાગતા ઉપાદેય છે અને આદરણીય છે એમ કહેવાય છે. પરંતુ સ્વદ્રવ્યની ઉપાદેયતામાં એક સમયની પર્યાય શુદ્ધ પર્યાય પણ વિતરાગી પર્યાય પણ આશ્રયોગ્ય ન હોવાથી હેય કહેવાય છે. જો એક સમયની શુદ્ધ પર્યાયનો પણ આશ્રય કરવા જાય તો પર્યાયમાં અશુદ્ધિ થઈ જાય છે, દશા બગડી જાય છે, એમ થાય છે, શુદ્ધતા જ રહેતી નથી. પર્યાયનો આશ્રય કરનાર પર્યાય બુદ્ધિ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યાત્વનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ આ છે, અથવા મિથ્યાત્વનું મૂળિયું અહીંથી પાંગરે છે, પછી દોષનો પણ આશ્રય કરે છે. પહેલા મંદ કષાયનો આશ્રય કરે છે, પછી તીવ્ર કષાયનો પણ જીવ આશ્રય કરે છે. શુદ્ધતા તો રહેતી નથી, મિથ્યા દ્રષ્ટિને અવસ્થામાં શુદ્ધતા રહેતી નથી, હોતી નથી, થતી નથી, તો એ શેનો આશ્રય કરે છે? કે અશુદ્ધિનો જ આશ્રય કરે છે. એ અશુદ્ધિનો આશ્રય કરવામાં ક્યારેક કષાયની મંદતાનો આશ્રય કરે છે, તો ક્યારેક કષાયની તીવ્રતાનો આશ્રય કરે છે. એટલે ક્યાંય પણ નિર્મળ પર્યાયને પણ આશ્રય કરવા માટે ઉપાધિ ગણવામાં આવી નથી. એ વિવિક્ષા જૈન દર્શન સિવાય ક્યાંય નથી. દ્રવ્ય પર્યાયનો આવો વિષય સ્પષ્ટ નહીં હોવાથી જૈન દર્શન સિવાય શુદ્ધ પર્યાય પણ આશ્રયની અપેક્ષાએ ઉપાદેય નથી અને આદરણીય નથી એવી વિવિક્ષા જૈન દર્શનમાં પણ સંપ્રદાયમાં પણ એ વાત લુપ્ત થાય છે. ગુરુદેવે આ વિષય ઘણો પ્રસિદ્ધ કર્યો. પહેલાં તો આ વિષય જરા ગોપીને વાત આવતી હતી, સુગાનીજીના કથન પછી એ વાત જરા વધારે પ્રસિદ્ધ કરી. ક્ષાયિક પર્યાય દ્રવ્યની અપેક્ષાએ હે કહેવાય. બીજી તો ઠીક, ઉપશમ અને ક્ષયોપશમની વાત તો એક બાજુ રાખો. ઉદ્રેક ભાવ તો ચોખ્ખો મલિન છે, ક્ષયોપશમ છે થોડો કથનચિત મલિન છે. ઉપશમ છે એમાં મલિનતા બેસી ગઈ છે, ઉપર ઉપર શુદ્ધતા છે, નીચે બધી અશુદ્ધતા પડી છે ગર્ભમાં. એ બધી તો પર્યાયો ક્ષાયિક પર્યાય જેવી શુદ્ધ નથી, તો પણ દ્રષ્ટાંત ઉત્કૃષ્ટ લેવાય ને. ક્ષાયિક પર્યાય પણ દ્રવ્યની અપેક્ષાએ, એટલે દ્રવ્યનો આશ્રય કરવાની અપેક્ષાએ, દ્રવ્યને જ્યાં ઉપાધિ કહ્યું હોય આશ્રય કરાવવા માટે, ત્યાં આને હે કહેવામાં આવે છે. ક્ષાયિક પર્યાયને પણ હે કહેવામાં આવે છે. હેતુ આટલો છે કે એની સન્મુખ થઈને એનો આશ્રય કરાવવો નથી. ખરેખર તો દ્રવ્યને આશ્રય કરવા જતાં આશ્રય કરનાર પોતે શુદ્ધ પર્યાય પરણમી જાય છે, કેમ કે આશ્રય કરનાર અવસ્થા છે. જો તને પર્યાયની શુદ્ધતા પણ ઉપાદેય હોય તો દ્રવ્યનો આશ્રય કરતા એ શુદ્ધતા પ્રગટ થશે. સિદ્ધિ તો દ્રવ્ય પર્યાયની શુદ્ધતાનો આશ્રય કરવા જઈશ તો એ રીતે એ પર્યાય શુદ્ધ નહીં રહે, ઉલટાની અશુદ્ધ થઈ જશે. ગુરુદેવ સર દ્રષ્ટાંત આપતા હતા કે આંબે નાની નાની કેરી આવે ઝીણી ખાટી, ત્યારે પાણીની ડોલ ત્યાં લટકાવીને એને પાણી પવાય નહીં, મૂળમાં પાણીનું સિંચન કરતા એ પાકશે. ત્યાં પાણીની બાલદી લટકાવે, અહીંયા મૂળમાં પાણી નાખે તો ઉપર બે માળ જેટલું 25-30-40 ફૂટ ઊંચે કેરી લાગેલી છે, પહોંચે કેદી અને એ કેરી ખાવી કેદી બગડી જાય, ખરી જશે બગડીને, એ અથાણાના કામમાં નહીં આવે, હાવ બગડી જશે. એમ પર્યાયનો આશ્રય કરવા જાય, પર્યાયની શુદ્ધિ ઉપર એવું જોર દે, અને પર્યાયની શુદ્ધિને ગાતા ગાતા એને પર્યાયનો આશ્રય જ ન છૂટે, પર્યાયનો લક્ષ્ય જ ન છૂટે, એની પર્યાય કદી શુદ્ધ થાય નહીં, એની પર્યાય બગડી જાય. એમ કેવું છે, પર્યાયનો પ્રાદુર્ભાવ જ્યાંથી થાય છે, મૂળ જ્યાં છે એવું જે દ્રવ્ય સ્વભાવ, ત્યાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના ભાવે સિંચન કરવામાં આવે તો એ પર્યાયની શુદ્ધિ થઈને પર્યાય પાકે છે, મોક્ષની પર્યાય સુધી. એનો વૈજ્ઞાનિક ઉપાય છે. એ વસ્તુનું વિજ્ઞાન જ જ્યાં એવું છે ત્યાં બીજી રીતે કોઈ કાર્ય કરવા જાય કે આ બહુ ટૂંકું છે, પર્યાય શુદ્ધ કરવી છે ને, એટલે પર્યાય ઉપર વજન દો, બહુ પર્યાયનું બહુ ધ્યાન રાખો, કે છે કે એમ પર્યાયની શુદ્ધિ થતી નથી. પર્યાય તો પોતે પણ પોતાનું લક્ષ્ય છોડીને પોતાનો પર્યાયનો નાથ જે સ્વદ્રવ છે એના ઉપર એનું લક્ષ્ય રહે ત્યારે યોગ્ય સ્થાનમાં સમ્યક પ્રકારે પરિણમનશીલ રહે છે અને શુદ્ધ થઈને મોક્ષ પર્યંત પૂર્ણ શુદ્ધિની દિશામાં એનો વિકાસ થાય છે. એ સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી. ક્ષાયિક પર્યાય દ્રવની અપેક્ષાએ હે કહેવાય, પણ રાગની અપેક્ષાએ એ ક્ષાયિક ભાવને આદરણીય કહેવાય, આવી કથનની મર્યાદા છે. શાસ્ત્રમાં બંને પ્રકારના કથન આવશે, શુદ્ધ પર્યાયને ક્ષાયિક પર્યાયને ઉપાદી પણ કહેશે અને હે પણ કહેશે. તો શાસ્ત્રકાર ત્યાં શું કહેવા ધારે છે એની જો તને ખબર નહીં હોય તો તને એમ થશે કે પહેલા તો શુદ્ધ ભાવને એ કહેતા હતા, હવે તો શુદ્ધ ભાવને એ કહે છે. ક્ષાયક સમ્યક દર્શન, ક્ષાયક જ્ઞાન તો કેવળ જ્ઞાન છે, ક્ષાયક ચારિત્ર તો યથાખ્યાત ચારિત્ર છે. તો આને પણ એ કહેશો તો હવે ઉપાધિ કરવાનું શું રહ્યું? ભાઈ, સ્વદ્રવ્યની ઉપાદેયતામાં એને હે કહેવામાં આવે છે, એનો પણ આશ્રય કરવાનો નથી, એવું ત્યાં સૂચન છે. એ સૂચન જો તારા ખ્યાલમાં નહીં આવે તો તને શુદ્ધ પર્યાય પ્રગટ થવાનો પણ અવસર નથી. કેમ કે કોનો આશ્રય કરતા પર્યાય શુદ્ધ થાય છે એ વાત તારા ધ્યાન ઉપર આવી નથી. સાધક થાય છે અને આત્માના નિજાનંદની દિશા ઉત્પન્ન થાય છે. મનની શાંતિ જેની પાસે અશાંતિ છે એવી આત્મિક શાંતિ ઉત્પન્ન થાય છે. એ શાંતિ વૃદ્ધિગત થતી જાય છે. મુનિ દિશામાં તો એ ઘણી શાંતિ હોય છે, અત્યંત શાંતિ હોય છે. એટલી બધી શાંતિ હોય છે કે એના મુનિના શરીરની મુખાકૃતિમાંથી સર્વ અંગ ઉપાંગમાં જાણે એટલી શાંતિ શાંતિ છવાઈ ગઈ છે. જેને જોતા વેંત જંગલી હિંસક ક્રોધી પ્રાણી પણ શાંત દિશામાં ઘણી વાર પરણમી જાય છે. એટલે તો આ ચિત્રો છે એ હકીકત છે. મુનિ ધ્યાનમાં બેઠા હોય જંગલમાં, વાઘ સિંહ જેવા પ્રાણીઓ સર્પ જેવા પ્રાણીઓ નજીકમાં બેસી જાય શાંતિથી, એને જોઈને એને શાંતિ ઉપજે, એને કરડવાને બદલે ખાવાને બદલે ત્યાં શાંતિને બેસી જાય. એને એમ થાય છે કે અહીંયા ઠીક છે. એને જોતા જેમ માણસ કહે છે ને કે ભાઈ આ બધું હરિયાળું લીલું લીલું છે તો આંખને જરા અનુકૂળ પડે છે, વાદળી આકાશ હોય, લીલોતરી હોય, એવો કુદરતી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલી શાંતિમાં મુનિરાજ હોય છે જંગલમાં, છતાં એ શાંતિનો એ મુનિ આશ્રય કરતા નથી, એ વિશિષ્ટતા છે. અહીંયા પોઈન્ટ અહીંયા એ ચાલે છે કે પ્રચુર આનંદની દશા અને પ્રચુર શાંતિની દશા હોવા છતાં એનો અનુભવ થાય છે, એનું વેદન થાય છે, પણ એનો આશ્રય કરતા નથી. એવું તો શું છે કે એનો આશ્રય કરતા નથી? આ વિચારવા જેવો વિષય છે કે જેનો એ આશ્રય કરે છે એમાં તો એટલો શાંતિનો ભંડાર છે કે આ પ્રચુર શાંતિ જેની પાસે અનંતમાં ભાગે છે. મુનિ દશાની પ્રચુર વ્યક્ત શાંતિ જેની પાસે અનંતમાં ભાગે છે, એવો અગાધ શાંતિનો સાગર છે, એનો આશ્રય લઈને પીડ્યા છે. એના આશ્રયથી છૂટતા નથી. એને ખબર છે કે અહીંયા આશ્રય છે એટલે અહીંયા શાંતિ વેદાય છે. જો આશ્રય છૂટે અને શાંતિ બહુ સારી વેદાય છે એમ એના આશ્રયમાં આવે, ગઈ શાંતિ, શાંત દશા થઈ જાય છે, મિથ્યાત્મક દશા આવી જાય છે. પાછું થોડી પણ અશાંતિ હોય તો એને જાણે, જાણે એમ નહીં ઘણી જાણે, એને કે ઉપયોગ દેવ વિતરાગ દેવ ઉપર ગયો તો ભઠ્ઠી જેવું દુઃખ છે એમ કે દેવાદિ પ્રત્યે ઉપયોગ આદિમાં દેવગુરુનું શાસ્ત્ર ગણે લીધા છે, ભઠ્ઠી જેવું દુઃખ થાય છે એ ખ્યાલ છે. પણ આશ્રય એ દુઃખનો નથી અને આશ્રય એ શાંતિનો પણ નથી, ત્યારે એ જણાય છે. એ અનંત શાંતિનો જે આશ્રય છે એમાં એ બધો ખ્યાલ આવે છે. ત્યારે જે દશાની સમ્યકતા રહે છે, સમીચીનતા રહે છે, એમાં સુખ દુઃખનું તાત્વિક જ્ઞાન હોય છે, એમાં શુદ્ધિ અશુદ્ધિનું તાત્વિક જ્ઞાન હોય છે. બાકી બધી ગડબડ ગોટા થાય છે પછી, જ્યાં ઉપયોગ કેમ કે બહુ સૂક્ષ્મ ઉપયોગ છે અથવા બહુ સૂક્ષ્મ જ્ઞાન છે, પછી તો એને છોડતા જ્ઞાન એટલી સ્થૂળતાને ભજે છે કે તાત્વિકપણે એને સુખ દુઃખનો ખ્યાલ આવતો નહીં હોવાથી સાતા વેદનીની અસાતા, સાતા વેદનીનું દુઃખ એ એને સુખ પાસે છે, સુખ અનુભવાય છે. કેમ કે ઉપયોગ એવો સ્થૂળ થઈ ગયો એનો, સાતા વેદનીમાં દુઃખ છે પણ એને એ સુખ દેખાય છે. મને અહીંયા ઠીક છે, આ ઘણી ગરમી પડે છે, એમાં ઠંડી જો હવા એક લહેર કે ઠંડી હવાની આવે ક્યાંકથી, અને હાશ ઘણો ઉકળાટ હતો, હવે મને ઠીક છે, ઠીક લાગ્યું. ભાઈ તારા જ્ઞાનને તું ક્યાં ભૂલ્યો, એમાં ઠીકે નથી ને અઠીકે નથી, આ ઉકળાટ ઠીક નથી ને શીતળતા એમાં ઠીક નથી. આ અભ્યાસ કરવો જોઈએ, ત્રણેય ઋતુમાં અભ્યાસ કરવા જેવો છે, સતત અભ્યાસ કરવા જેવો છે. એ અપેક્ષિત કથન કેવા હોય છે એના ઉપર એ 564 કુલનો પ્રશ્ન ઉત્તર છે. 565 એમાં પણ પ્રશ્ન કર્યો છે કે ધ્રુવની કિંમત વધુ કે આનંદના અનુભવની? બેમાંથી કિંમત કોની વધારે આંકવી, ત્રિકાળી ધ્રુવાત્માની આંકવી કે વર્તમાનમાં આનંદનો અનુભવ થાય એની આંકવી? કોઈ એમ કે કે તમને થોડું આપીએ એની કિંમત આંકીએ કે તમને આખો ભંડાર આપી દઈએ એની કિંમત આંકવી? એવો પ્રશ્ન છે. ધ્રુવ આત્મા તો અનંત ગુણનો અખંડ આખો ભંડાર છે, પરિપૂર્ણ ભંડાર છે, અક્ષય તત્વ છે. અને આનંદ તો એક સમયનો અનુભવની દશા છે, કોની કિંમત આંકવી? એવો પ્રશ્ન કર્યો છે. આમાં પ્રશ્ન કરવા જેવું પણ શું છે? જે આનંદ એક સમયનો છે, વર્તમાન અવસ્થા તો એક સમયથી વધારે ટકવાની નથી, એને ટકાવવી હોય તો પણ ટકવાની નથી, એ તો ક્ષણિક તત્વ છે, વિનષ્ટ થાય છે. તો છે કે ધ્રુવની કિંમત વધુ છે, આનંદની પર્યાય તો એક સમયની છે, અને ધ્રુવમાં તો આનંદનો ઢગલો ભર્યો છે, આનંદનો ભંડાર ભર્યો છે, અક્ષય આનંદનો ભંડાર એમાં ભર્યો છે. પ્રત્યેક આત્મામાં, સૌના આત્મામાં અનંત આનંદનો ભંડાર ભરેલો છે. એના અનુભવથી જીવને તૃપ્તિ થાય છે, સિવાય કોઈ પણ પ્રકારે કોઈ જીવને તૃપ્તિ થતી નથી. જે ઈચ્છાઓ અનેક વિષયોને ગ્રહવાની પકડવાની જે ઈચ્છાઓ છે, એ ત્યાં સુધી શાંત નહીં થાય જ્યાં સુધી આનંદનો, આત્માના આનંદનો અનુભવ નહીં થાય. આમ છે, કોઈ એમ કે ભાઈ આકુલતા ઘણી થાય છે, આ જોઈએ ને તે જોઈએ, એમાં કાંઈ થોડી આકુલતા નથી, પણ કરવું પણ શું એમ થયા જ કરે છે. અને આ જોઈએ ને તે જોઈએ મળ્યા પછી પણ કાંઈ પૂર્ણ વિરામ તો ક્યાંય આવતો નથી, એમને અતૃપ્તિનો ભાવ ઉભો રહે છે. કે છે કે જ્યાં સુધી આત્માનો આનંદ અનુભવમાં ન આવે ત્યાં સુધી ઈચ્છાઓ શાંત થઈ શકતી નથી. કરવાની ઈચ્છા હોય કે ઈચ્છા શાંત થાય તો પણ ઈચ્છા શાંત થઈ શકતી નથી. આ એક જ એનો ઉપાય છે, અને તે પણ આનંદનું, જે અનંત આનંદનું ધામ છે એની કિંમત આંકીને એનો આશ્રય જાય ત્યારે આનંદનો અનુભવ થાય, ત્યાં સુધી આનંદનો અનુભવ થાય નહીં. આનંદના અનુભવની ઈચ્છા એ કોઈ આનંદના અનુભવનું કારણ નથી. તો એમ કે અમને તો ઘણો આત્માનો આનંદ જોઈએ છે, પણ શું કરીએ, થતો નથી, અમે શું કરીએ, અમારે તો જોઈએ છે તો આત્માનો આનંદ જ જોઈએ છે, અમારે ક્યાં બીજું કાંઈ જોઈએ છે. પણ ભાઈ એમ ઈચ્છા કરે ન વળે, એને માટે તેનું યથાયોગ્ય કાર્ય કરવું જોઈએ. માણસ નથી કહેતા કે વાતો એ વળા ન થાય, કંઈક આચરણ કરવું જોઈએ, આચરણનો વિષય છે. આશ્રય કરવો એ આચરણનો વિષય છે, અને ભેદ જ્ઞાન એ આશ્રય કરાવવાનો વૈજ્ઞાનિક ઉપાય છે. વારંવારનું જે ભેદ જ્ઞાન છે એ આખો આશ્રય બદલવાનું કારણ થાય છે, આશ્રય બદલવા માટેનું એ કારણ છે, એ પ્રોસેસ જ એ છે. જેને પોતાના ધ્રુવ ધામનો આશ્રય ન રહ્યો, જેમાં અનંત આનંદ ભર્યો છે, એને પરાશ્રય છૂટવો મુશ્કેલ છે, કોઈ રીતે છૂટી શકે નહીં. અને પરાશ્રય છૂટે નહીં ત્યાં ઈચ્છાના ભડકા બંધ થઈ શકે નહીં, કોઈને ન બંધ થઈ શકે. આ સિવાય બીજી કોઈ બીજો કોઈ રસ્તો નથી આની અંદર. કાં તો જીવ દુઃખી થયા કરે, અને કાં જીવ સુખી શાંતિ ને માને સુખમાં આવે, આ એક જ એનો ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય નથી. અત્યારે તો બહુ પ્રસિદ્ધ વિષય છે કે હાલતા ને ચાલતા નાની ઉંમરથી આનંદથી માંડીને ગમે તેને બ્લડ પ્રેશર થઈ આવે છે, હાઈપર ટેન્શન. શું છે કે ભાઈ બીપી થઈ ગયું છે, શું કરવા, કે ઉપાધિ ઘણી છે. ભાઈ અમારે તો એવી કાંઈ ઉપાધિ નથી, આમ તો સુખી છીએ, પણ છતાંય બીપી માપવા જઈએ ત્યાં આવે છે. પણ ભાઈ તને કેટલી ઉપાધિ છે એની તને ખબર નથી, એ કેટલી ઉપાધિ લઈને બેઠો છે એની એને પોતાને ભાન નથી હોતી, ખબર નથી હોતી. અને એમ કે ના ના, અમે તો કાંઈ ઉપાધિ કરતા નથી ને, એ મોટર ગાડીમાં ફરીએ છીએ, લીલા લહેર કરીએ છીએ, ઉનાળામાં પણ એર કન્ડિશનની હવામાં શ્રીખંડપુરી ખાઈને હિંચકે હિંચકે હિંચકતા હોઈએ છીએ,
બધાના બગીચામાં બાગમાં, પણ એ બધી ઉપાધિ લઈને બેઠો છે, કેટલી એની એને ખબર નથી. એનું ઓલું મીટર બતાડે છે તું કેટલી ઉપાધિ કરે છો. એ છે કે વ્યવહારિક જીવનમાં તું જે, પછી એનું એને દુઃખ થાય કે આ એક અંદરમાં એવું ગરી ગયું છે કે મટે હું નથી. એ મટતું નથી, જો કેમ મટે એવું નથી કે પણ તું ઉપાધિ છોડતો નથી માટે મટતું નથી. એટલી હદે ઉપાધિમાં એ વીંટળાઈ જાય છે, એની પરિણતિ થઈ ગઈ હોય છે. યુગમાં તો એને એમ લાગે કે હું શાંતિથી મજાનો સૂતો છું, મજાને અહીંયા મને અત્યારે કોઈ ઉપાધિ નથી, કાંઈ નથી, પણ પરિણતિમાં કેટલી ઉપાધિ છે એની એને ખબર હોતી નથી. ચાલુ જ હોય છે એનું પરિણામ. એ વ્યવહારિક જીવનમાં વ્યવહારે જેને દુઃખ ગણાય છે એને મટાડવામાં પણ આના જેવો બીજો કોઈ ઉપાય નથી. અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે માણસને વ્યવહારિક જીવનમાં, ત્યાં એને શાંતિ ને સમાધાન રહે એવું છે નહીં. જો આ તત્વજ્ઞાનમાં એનો પ્રવેશ ન હોય તો ક્યાં એને શાંતિ ને સમાધાન થાય એવું નથી. આ ચોખ્ખો ઉપાય છે. એ તો સાધારણ વાત છે, પણ અંદરની આત્માની શાંતિને આત્માનો આનંદ પ્રગટ થવાનું આ મૂળ સાધન છે. ઓલું તો સહેજે સહેજે ખડની જેમ થાય છે. જેમ અનાજ પાકે બાજરાનું ડુંડું 500-700-1 કિલોગ્રામ બાજરો અંદરથી ખંખેરીને નીકળે, એવું મોટું દોથા જેવું ડુંડું થાય તો રાડું એનું એવું જાડું થાય, પાતળા રાડા ઉપર કેવી રીતે રીએ ઉપર એક માથોડું રાડું ઉપર ગયું હોય એ આવું જાડું રાડું હોય તો ઉપર એવું ડુંડું રીએ, પતલી આંગળી જેવું રાડું હોય તો એનું ડુંડું થાય ને એના ઉપર ને રીએ નહીં તો પડી જાય. કારણ કે ખુલ્લી હવામાં તો પવન કેટલો લાગતો હોય. એ ખડ છે, એ ધાન નથી, પણ ખડ છે તો તિર્યંજ ખાય છે, માણસ ધાન ખાય છે. એમ સાધક તો અતિન્દ્રિય આનંદના ધાન ખાય છે, એ ખડ ખાતા નથી. બહારને શાંતિ થઈ ગઈ, મનની શાંતિ થઈ ગઈ, બીજી અનુકૂળતાઓ પુનના ઉદયની થઈ ગઈ, પુન બંધાઈ ગયા, એ ખડ ખાતા નથી. એના ઉપર એની નજર નથી, એની સામે જોતા નથી. આ તો જેને કિંમત છે માનસિક શાંતિની એને એમ કહેવાય છે કે આ બ્લડ પ્રેશર તારું બધું ઉયું જાય. ડાક્ટર ભલે તારા બ્લડ પ્રેશરને ન મટાડે, પણ આ વિતરાગનો માર્ગ તારા બ્લડ પ્રેશરને મટાડી દેશે. આમ છે, ઉપાધિ ખંખેરી નાખે તો ખલાસ, પારો એઠો ઉતરી જાય, એમાં કાંઈ છે. શું કહે છે કે ધ્રુવની કિંમત વધુ છે કે આનંદના અનુભવની? કે આ તો આનંદના અનુભવની કિંમત આંકતા નથી, માનસિક શાંતિની કિંમત આંકવાનો પ્રશ્ન રહેતો નથી. આનંદની પર્યાય તો એક સમયની છે. સાધક જીવની વિશિક્ષણતા કેટલી છે કે એને માનસિક શાંતિથી તો કાંઈ સંતોષ લેવાનો સવાલ નથી, પણ આત્મિક શાંતિથી પણ એ સંતોષ લેવાનો એને સવાલ નથી. કે ચાલો શાંતિ તો પ્રગતિ આનંદનો અનુભવ તો થઈ ગયો, સમ્યક દર્શન તો થઈ ગયું, કે એ વાત એને છે નહીં. એ તો એની સામે પણ જોતો નથી. કેમ કે ધ્રુવમાં જે અનંત આનંદનો ઢગલો છે, અનંત આનંદનો ભંડાર છે, એની કિંમત એટલી આંકી છે. જેણે એ આનંદનો ભંડાર જોયો, પોતામાં હૈયાતપણે જોયો, એને એ હૈયાતી ભૂલવાનો પ્રસંગ રહેતો નથી. એ હૈયાતીને એ ભૂલતો નથી, અને એક સમયની આનંદની અવસ્થાને એ પકડે આને ભૂલીને એવું બનતો નથી. એટલે કિંમત એની નથી, આનંદના અનુભવની નથી, પણ ધ્રુવની કિંમત વધુ છે. પાંચસો
સ્વામી એવું કહે છે કે પેલા આત્માની કિંમત હોય અને આત્માની સંમુક્તિ થાય, પણ થોડોક અનુભવ થાય એટલે પછી અનુભવની વિકાસ પકડે,
તો આનંદ ની મીઠાશ પકડાય તો આનંદ ચાલ્યો જાય. આનંદ ની મીઠાશ પકડાય તો એ જ ક્ષણે એનો આનંદ ચાલ્યો જાય અને અશાંતિ ઉભી થઈ જાય. ભગવાન એમ કહે છે કે જો તું દશાનો આશ્રય કરીશ, દશા સામે જોઈશ, તો તારી દુર્દશા થઈ જશે, બરબાદ થઈ જશે, તારી બગડી જશે. એટલે અને તે એની મીઠાશ લેવા ગયો, પણ અનંત આનંદની મીઠાશ છોડીને આ તે કઈ જાતની વાત છે? આખો ભંડાર છોડી દીધો અને એક સમયનો આનંદ તો વ્યય થઈ જવાનો, એ જે મીઠાશ આવી એ તો વ્યય થઈ જવાનો. એ તો પર્યાય માત્ર ને સંયોગિક ભાવ કહ્યો છે. કેમ કહ્યો એમ? સંયોગિક ભાવ એને કે સંયોગ વિયોગથી નિશ્ચિત થયેલો છે. દરેક સંયોગ સુનિશ્ચિતપણે વિયોગ સહિત છે, એમ પર્યાયનો આનંદ એ સંયોગ રૂપ છે, એનો વિયોગ થઈ જાય છે. તો જેને સંયોગના કાળે સંયોગની મીઠાશ લીધી, એને વિયોગના કાળે એનો પ્રત્યાઘાત આવ્યા વિના રહેશે નહીં. શું દશા થાય? જેને સંયોગના કાળે સંયોગની મીઠાશ લીધી, એને વિયોગના કાળે એનો સામે રિએક્શન આવ્યા વિના રહે નહીં. આ પરિસ્થિતિ ઊભી થાય, એ તો કુદરતી પરિસ્થિતિ છે, વિજ્ઞાન છે. એટલે અહીંયા કહે છે કે જે ધ્રુવ છે, જેનો વિયોગ થતો નથી, જે અનાદિ અનંત એક રૂપે છે, હિનાધિક થતું નથી, વધતું ઘટતું નથી, એવું જે તારું ધ્રુવ એકરૂપ તત્વ છે, જે તું પોતે પોતા સ્વરૂપે છો, તે પોતાને ભૂલી જા. તું જે સ્વરૂપે તું છો એને જ તું ભૂલી જા કે હું આવો, અને એક સમયની આનંદની મીઠાશ લેવા જા. બહુ ગંભીર ભૂલ છે, મોટી મૂર્ખાઈ છે, એ તો ક્યારે પણ કરવા જેવું નથી. એમ છે છે, તો સહજ જ છે, છૂટવું સહજ છે અને થવું પણ સહજ છે, પણ સમજણ કરવાનો જ્યાં પ્રકાર છે ત્યાં તો આ પ્રકારે એની સમજણ તો સ્પષ્ટ હોવી જોઈએ. કોઈ વાર તો એવું થયું હોય છે કે એવી વિશેષ વિચારના અને સ્પષ્ટ સમજણ વિના મંદ પુરુષાર્થી શાંતિ આવી હોય, અને પુરુષાર્થ ઉગ્રતા પકડે એ પહેલા એ શાંતિનો આસક્તિ થાય, મીઠાશ થાય. મીઠાશ કો કે આસક્તિ ક્યાં થઈ જાય? શાંતિ તરત જ પાછી. વિચારણામાં તો સ્પષ્ટ હોય નહીં, વિચારે એવું ન હોય તો એ ગડબડ થાય છે. તો પણ એક વાર શાંતિ લીધી, એના મૂળ બહુ ઊંડા છે, એ રજીસ્ટર થઈ ગયો. પાછો એ અશાંતિમાં આવશે પણ એને ક્યાંય કોઈ સ્વાદ એવો નહીં લાગે કે અનંતકાળ પર્યંત એને એ કરવા જેવો લાગે. બધો સ્વાદ એને કસાયેલો સ્વાદ લાગશે, અને પાછો બધેથી થાકીને ફરીને પાછો એ અંદરમાં આવશે. એની અતૃપ્તિ એને ટકવા નહીં દે એમાં. એની એ અશાંતિ અને શાંતિનો જે સ્વાદ એને આવી ગયો, એ અશાંતિમાં ક્યાંય એને ફાવશે નહીં. માણસ નથી કહેતા કે ભાઈ અમે આ રીતે રહ્યા છીએ ને બીજી રીતે ફાવતું નથી, એમ પછી એને ફાવશે નહીં. ક્યાંય વહેલો યા મોડો પાછો એના એ સ્વઘરમાં આવ્યા વિના રહેશે નહીં. એ એક વાર સ્વાદ લેવાનું આ પરિણામ આવે છે. પછી આવે છે ઘણી વિચારણાથી ને ઘણા અનુભવથી આવે છે. વિપરીત અનુભવનો પણ પ્રકારને વિચારણા ઘણી ચાલી ગઈ હોય, પછી એવો પાકો થઈને આવે છે કે સાદી અનંતકાળ પછી એ ધ્રુવધામને છોડતો નથી. એમ થઈ જાય છે. 566 પ્રશ્ન છે કે એક આત્માની જ સન્મુખ થવાનું છે તો એને માટે આટલા બધા શાસ્ત્રોની રચના આચાર્ય દેવે કેમ કરી? ઠીક, વાત તો આટલી છે કે પોતાના શુદ્ધ આત્મ તત્વની સન્મુખ થવું, પરમ તત્વ જે છે જેને પરમાત્મ તત્વ કહે છે એની સન્મુખ રહેવું, એની સન્મુખ થવું, આટલી જ વાત છે ને? એમાં આટલી બધી લાંબી લાંબી પંચાયત શું કરી? શાસ્ત્રોએ આટલી બધી લાંબી લાંબી વાત કરી, ઊંચવાડામાં પડી જવાય છે આ તો ભાઈ. એ લાંબી વાત તો લાંબા ગૂંચવાડા મટાડવા માટે છે, ગૂંચવાડા નવા ઊભા કરવા માટે કોઈ લાંબી વાત નથી. પણ એ લાંબી વાતમાં યથાર્થ દ્રષ્ટિકોણથી પ્રવેશ થતો નથી ત્યારે નવો ગૂંચવાડો ઊભો થાય છે, એમ છે. જોકે અનાદિનો મિથ્યાત્ના ગૂંચવાડામાં તો ઊભો જ છે, પણ નય જ્ઞાનની વિવિક્ષાઓ અનેક પ્રકારની છે. જેમ ગૂંચવાયેલું સૂત્ર ખોલતા ન આવડે તો વધારે ગૂંચવે, શું થાય? ખોલવા જતા એ વધારે ગૂંચવે અને ખોલી નાખે તો એ બધું એને કામમાં આવે. એવું છે આ કે જે નય જ્ઞાન એને અનાદિનો ગૂંચવાડો મટાડવા માટેનું સાધન છે, એ જ નય જ્ઞાન અયથાર્થ પદ્ધતિ હસ્તગત કરવા જાય તો વધારે ઘૂંચવાડામાં આવ્યા વિના રહે નહીં. આ એની સ્થિતિ છે. એટલે શાસ્ત્ર જ્ઞાનમાં જેને પ્રવેશ કરવો છે એને પણ જરાક સંભાળીને ચાલવું પડે. શું કહે છે અહીં તો સીધો પ્રશ્ન એ છે કે મુદ્દાની આત્મસન્મુખ કરવાની વાત કરવી હતી, બહુ વિસ્તાર ન કર્યો હોત તો સારું હતું પ્રશ્ન કરનારને એવું લાગે છે. લાંબો ઘણો વિસ્તાર શાસ્ત્રનો ન કર્યો હોત ને આ મુદ્દાની વાત ટૂંકી જે છે એ જ કર્યો હતો સારું હતું. ત્યારે એને કહે છે કે એની એટલે જીવની ભૂલો એટલી બધી છે, એણે દોઢ ડાયો થઈને એટલા ઊંધા લાકડા નાખ્યા છે બુદ્ધિપૂર્વકના, કે બુદ્ધિપૂર્વકના લાકડા તો બુદ્ધિપૂર્વક છોડીએ છૂટકો છે, બીજો કોઈ એમાં ઉપાય નથી. જ્ઞાનીએ જે રસ્તો બતાવ્યો એ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાને બદલે વિમુખ થઈને પોતાના મતિ દોષથી ઊંધો ઊંધો હાલે બુદ્ધિપૂર્વક નક્કી કરે કે ના આમ થાય ના આમ કરાય, એને તો એ બુદ્ધિપૂર્વક સુલટાવે છૂટકો થાય. એવી અનેક પ્રકારની નાની મોટી ભૂલ જીવ જે કરી બેઠો છે અને કરી રહ્યો છે એવા જીવો અનેક છે ને જગતની અંદર, શાસનમાં આવે છે એવા જીવો, એ જીવોને સુલટા થવા માટે આ બધો વિસ્તાર ઉપયોગી થાય છે, એમ કેવું છે. શાસ્ત્ર વિસ્તાર તદ્દન નિરર્થક છે એમ નથી. જેને ઊંધા લાકડા ગીર્યા નથી કોરી પાટી જીવો છે એ તો સીધો પ્રયોજનની ને મતલબની વાત પકડીને, બીજી વાત એને વાંચવા ને સાંભળવા માટે સામી આવે તો પણ એના એને એની ઉપેક્ષા કરીને એને ગૌણ કરીને એટલી મતલબની વાત પકડી લે છે અને એ પોતાનું પ્રયોજન સાધી લે છે. પણ એવા જીવો કોક હોય છે, ઘણા જીવો તો એવા છે કે જેણે બુદ્ધિપૂર્વક અનેક પ્રકારની વિપરીતતાઓને સેવી છે, દ્રઢ કરી છે અને હંગરી રાખી છે, હજી એના સંસ્કાર છોડ્યા નથી, હંગરીને બેઠો છે, એને આ બધા વિસ્તારની અંદર ખુલાસાઓ આવે છે. એ સંશોધક બુદ્ધિએ જ્યારે શાસ્ત્રના અધ્યયનમાં પ્રવેશ કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે અહીંયા મારી ભૂલ છોડાવી છે, આ શાસ્ત્રકારે અહીંયા મારી ભૂલને છોડાવી છે, આવી ભૂલ મારાથી થઈ છે, આમ હું બરાબર આમ જ ઊંધું સમજું છું, ઊંધું કરું છું અને આ છોડાવવા માટે મારા ઉપર આ આચાર્યનો આ કથન કરનારનો ઉપકાર છે એમ સમજીને જીવ સરળ થઈ જાય છે. એટલે એવી અનેક પ્રકારની ભૂલોને સુલટાવવા માટે આટલા બધા વિસ્તારવાળા શાસ્ત્રોની રચના થયેલી છે. એ રીતે યોગ્ય છે એમ કેવું છે, એ સર્વથા નિરર્થક છે એમ માનવા જેવું નથી. પણ બધાને બધી દવા કામમાં આવતી નથી. મેડિકલ સ્ટોરમાં જેટલી દવા હોય એટલી ગટગટાવી જવાય નહીં. ત્યાં તો જે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય ડાક્ટરે લખીને આપ્યું એ જેને મગે મારે આ દવા જોઈએ છે ને આનો ડોઝ મારે લેવાનો છે, બીજી મારે કામમાં આવે નહીં એમ છે. એ રીતે એને વિવેક કરવો જોઈએ છે કે શાસ્ત્રમાંથી મારે અંગીકાર કરવા જેટલું કેટલું બધું જ મારા કામમાં આવવાનું છે, એક શાસ્ત્રમાં લખેલું એવું હતું નથી. જે જીવને પોતાને સુધરવું છે એની તો એ નજર હોય છે, એ દ્રષ્ટિ હોય છે કે આમાં મારા કામની ચીજ ક્યાં આવે છે ને કેટલી છે. કોઈ વાર તો જાણવાના લોભે આ દ્રષ્ટિકોણ ગૌણ થઈ જાય છે. અનેક શાસ્ત્રોમાંથી અનેક વિધ વિસ્તારવાળી વાતો જાણવાનો લોભ થઈ જાય છે, બધું જાણીએ ઘણું જાણીએ એમ નહીં. મારા કામનું હોય એટલું જાણવું ને બીજું જાણવું ન જાણવાનો મારે દ્રષ્ટિકોણ જ હોવો જોઈએ નહીં એમ પ્રયોજનની પકડવાળાનું આમાં કામ છે. એટલે કે મતલબી ને સ્વાર્થીનું આમાં કામ છે. વગર પ્રયોજનની વાતને જાણવાના લોભથી પણ એના આકર્ષણમાં રહે તો સમયને બગાડે. સમયને બગાડે એટલું નહીં, પ્રયોજનની પકડ ત્યાં ઢીલી થઈ જાય છે. એટલે પ્રયોજનભૂત વિષય ધ્યાન બહાર રહી જાય છે, છૂટી જાય છે, ઉપરથી ત્યાં ચાલ્યો જાય છે ને જાણવાની વાતના આકર્ષણમાં ખેંચાઈ જાય છે. એવા રાગમાં પણ શાસ્ત્ર જ્ઞાનની અંદર ખેંચાવા જેવું નથી. એવી ઘણી ઘણી વાતો શાસ્ત્રમાં આવતી હોય છે કે આ રીતે પણ શાસ્ત્રના અધ્યયનમાં તું સંભાળજે, તને જાણવાનું મન થશે. કેમ કે કર્ણાનુયોગના શાસ્ત્રમાં અનેક વાતો આવશે. 14 રાજલોકની રચનાનો વિષય આવશે. કેમ કે કર્મના ફળ ભોગવવાના ભોગ્ય સ્થાનો છે, પુણ્યના ભોગ્ય સ્થાનો, પાપના ભોગ્ય સ્થાનો, માયાચારના ભોગ્ય સ્થાનો અનેક પ્રકાર છે. તારે કામનું શું છે, તારી જરૂરિયાત ક્યાં છે એ વાત જો તારા ધ્યાનમાં નહીં હોય, તારો અવગુણ ક્યાં છે ને એ મટીને ગુણ કેમ પ્રગટે એ જો તારા ખ્યાલમાં નહીં હોય તો શાસ્ત્ર જ્ઞાન પણ તને નુકસાનનું કારણ થવાની પૂરી સંભવિતતા છે. આવું બધું અનેક પ્રકારે કહેવા માટે શાસ્ત્રોની રચના થઈ છે, થઈ છે, કરી નથી એમ કહે છે આચાર્યો. એ કરી નથી પણ અંતરમાં સાધના ને આરાધનામાં ચડતા ચડતા થોડી કચાશ રહીને વિકલ્પ ઉત્પન્ન થયો, એમાં આવું બધું કહેવાઈ ગયું ને લખાઈ ગયું. એ થઈ ગયું છે, કર્યું નથી એમ કહે છે. આ તો એક થોડુંક બોલતા ને લખતા આવડે ત્યાં મેં કર્યું ને આવી મારા જેવું કોઈ કરી ન શકે, આવું પુસ્તક તો કોઈ લખી ન શકે, આવું ભાષણ તો કોઈ કરી ન શકે. બે બે પ્રકારે હોય છે ને, એક સૌક્ષમ કાં લખવાનો ને કાં કહેવાનો. આચાર્યો આવા મહાન શાસ્ત્રોની રચના કરતા એમ કહે છે કે આ પૂદગળની રચના પૂદગળથી થઈ છે, અમે એના કરતા હતા નથી. આમ છે, પૂદગળથી થઈ છે લીધું છે, અમે એના કરતા હતા નથી. એ સહેજે સહેજે થઈ ગયો. ગુરુદેવ કહેતા હતા ને, ભાગ્યવાન કરવા વરે એની મોતી એ મુઠ્ઠી ભરાય. એમાં પણ મોતી તણાતા હોય છે. કોઈ લાયક જીવ જો એમાં હાથ સહેજ રાખે, વાવરે એટલે કે હાથ આડો રાખે ને ત્યાં મુઠ્ઠી ભરાઈ જાય, એટલા મોતી જતા હોય છે. અને અભાગ્ય એમાં કૂદકા મારે શાસ્ત્ર જ્ઞાનમાં, પણ એને કાંઈ હાથમાં આવે નહીં એમ છે.